એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા અમેરિકન ફિલસૂફની જેમણે એમ કહી શકાય કે 20મી સદીના અંતમાં બૌદ્ધિક જગતમાં ખરેખર હલચલ મચાવી દીધી હતી, રિચર્ડ રોર્ટી.
હા, રિચર્ડ રોર્ટી એક એવું નામ જેણે પશ્ચિમી ફિલોસોફી જે સદીઓથી જે રીતે વિચારતી આવી હતી એના મૂળ પર જ પ્રશ્નો ઊભા કરી દીધા.
બરાબર. પેલી જે પરંપરાગત ધારણા હતી કે ફિલસૂફીનું મુખ્ય કામ સત્ય શોધવાનું છે, વાસ્તવિકતા શું છે એ જાણવાનું છે,
એના પર જ એમણે કુહાડી મારી, એમ કહીએ તો ચાલે. એમણે કહ્યું કે ભાઈ આ સત્ય શું છે, જ્ઞાનનો પાક્કો આધાર શું છે, એવા સવાલો જ કદાચ ખોટા છે.
એટલે એમનો મુદ્દો એ હતો કે ફિલસૂફીએ સત્યના ચોકીદાર બનવાની જરૂર નથી.
ચોક્કસ. એમણે સૂચવ્યું કે ફિલોસોફીનો રોલ સત્ય શોધવા કરતાં માણસને વધુ સારી રીતે જીવવામાં, એકબીજા સાથે વધુ સારી રીતે વાતચીત કરવામાં, સમાજને વધુ સારો બનાવવામાં મદદ કરવાનો હોવો જોઈએ, ઉપયોગિતા પર ભાર હતો.
એટલે જેમના વિચારો એટલા પ્રભાવશાળી પણ રહ્યા અને સાથે સાથે એટલા જ વિવાદાસ્પદ પણ બન્યા, ખરું ને?
બિલકુલ. એમની અસર ખાલી ફિલોસોફી પૂરતી ન રહી, સાહિત્ય, રાજકારણ, કલ્ચરલ સ્ટડીઝ બધા પર એમની છાપ દેખાય છે.
તો ચાલો આજે આ રસપ્રદ વિચારક રિચર્ડ રોર્ટી એમના જીવન અને એમના મુખ્ય વિચારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે એમની વાતમાં શું દમ હતો.
ચોક્કસ. શરૂઆત કરીએ એમના સમયના માહોલથી. રોર્ટી જ્યારે સક્રિય હતા એ 20મી સદીનો ઉત્તરાર્ધ હતો.
હા, એટલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું હતું, શીતયુદ્ધ ચાલતું હતું એ સમયગાળો.
બરાબર. અને બૌદ્ધિક જગતમાં પણ મોટી ઉથલપાથલ ચાલતી હતી. પેલો લોજિકલ પોઝિટિવિઝમ જે ફક્ત વૈજ્ઞાનિક સત્યને જ માનતો હતો એ નબળો પડી રહ્યો હતો,
ધી રહ્યો હતો, ખાસ કરીને અમેરિકા અને બ્રિટનમાં.
હા, પણ સાથે સાથે સમાજમાં પણ મોટા ફેરફારો આવી રહ્યા હતા. નાગરિક અધિકાર ચળવળ,
વિયેતનામ યુદ્ધનો વિરોધ,
યુરોપમાં વિદ્યાર્થી આંદોલનો, ઉત્તર આધુનિક વિચારનો ઉદય, આ બધું પરંપરાગત માન્યતાઓ પર સવાલ ઊભા કરી રહ્યો હતો. શું ખરેખર કોઈ શાશ્વત નિરપેક્ષ સત્ય છે?
એટલે એ સમયે બૌદ્ધિક જગત બે ભાગમાં વહેંચાયેલું હતું એમને, એક તરફ એંગ્લો અમેરિકન વિશ્લેષણાત્મક ફિલોસોફી
અને બીજી તરફ યુરોપની મહાદ્વીપીય ફિલોસોફી, અસ્તિત્વવાદ, ફેનોમેનોલોજી વગેરે. રોર્ટીએ આ બંને વચ્ચે પુલ બાંધવાનો નહીં, પણ બંને જે સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યા હતા એ સમસ્યાઓને જ એમ કહીએ કે ઓગાળી નાખવાનો પ્રયાસ કર્યો.
રસપ્રદ. પણ એમને આ દિશા મળી ક્યાંથી? એમના પર શરૂઆતમાં કોનો પ્રભાવ હતો?
સૌથી મોટો પ્રભાવ તો અમેરિકન વ્યવહારવાદીઓનો, પ્રેગ્મેટિસ્ટ્સ, જ્હોન ડ્યુઈ, વિલિયમ જેમ્સ, ચાર્લ્સ પિયર્સ.
હા, જેઓ કહેતા હતા કે વિચારની કસોટી એના પરિણામમાં છે.
બરાબર. અને યુરોપના ત્રણ મોટા વિચારકો પણ એમના માટે બહુ મહત્વના હતા. લુડવિગ વિટસ્ટાઇન,
જેમણે ભાષાને રમત કહી.
હા. પછી માર્ટિન હાઇડેગર, જેમણે પશ્ચિમી તત્વજ્ઞાન પર સવાલ ઉઠાવ્યા. અને ફ્રેડરિક નીચે,
ઈશ્વર મૃત્યુ પામ્યો છે વાળા નીચે.
એ જ. રોર્ટીને લાગ્યું કે આ બધા વિચારકો પોતપોતાની રીતે ફિલોસોફીને સત્યની પેલી જૂની ઘેલછામાંથી બહાર કાઢવાનો માર્ગ બતાવી રહ્યા હતા. અને એમના સમકાલીનો, જેમ કે જ્હોન રોલ્સ, થોમસ કુહન, હેબરમાસ, ડેરિડા, એમની સાથે પણ એમનો સતત સંવાદ ચાલતો રહેતો.
ચાલો એમના અંગત જીવન અને ઘડતર પર આવીએ. જન્મ ન્યૂયોર્કમાં 1931માં. પરિવાર પણ બૌદ્ધિક અને રાજકીય રીતે જાગૃત હતો, નહીં?
હા, ખૂબ જ. એમના માતા પિતા લેખક હતા અને સ્ટાલિનના કટ્ટર વિરોધી ડાબેરી કાર્યકર્તાઓ હતા, એટલે ઘરમાં નાનપણથી જ રાજકારણ અને ફિલોસોફીની ચર્ચાઓ થતી.
એની અસર તો પડી જ હશે.
ચોક્કસ. એટલા તેજસ્વી હતા કે ફક્ત 15 વર્ષની ઉંમરે શિકાગો યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું.
15 વર્ષે? અદ્ભુત.
હા. અને પછી યેલમાંથી ફિલોસોફીમાં પીએચડી. શરૂઆતમાં તો એ એકદમ મેઇન સ્ટ્રીમ એનાલિટિક ફિલોસોફર જ હતા, તર્ક ને ભાષાનું પૃથકરણ એ બધું.
તો પછી આ બદલાવ કેમ આવ્યો? એક મુખ્ય પ્રવાહના ફિલસૂફમાંથી આવા બળવાખોર વિચારક કઈ રીતે બન્યા? ક્યારે થયું આ?
ધીમે ધીમે એમને પેલી એનાલિટિક ફિલોસોફીની મર્યાદાઓ દેખાવા માંડી. એમને લાગ્યું કે આ બધું બહુ ટેકનિકલ છે, બહુ શૈક્ષણિક છે. જીવનના જે મોટા પ્રશ્નો છે, નૈતિકતા, રાજકારણ, પ્રેમ, પીડા, એના વિશે આ ફિલોસોફી કશું કહેતી નથી.
જાણે વાસ્તવિક જીવનથી દૂર જઈ રહી હોય એમ.
બરાબર. અને આ અસંતોષ અને પુનર્વિચારનું પરિણામ આવ્યું 1979માં એમના પુસ્તક ફિલોસોફી એન્ડ ધ મિરર ઓફ નેચરથી. એ પુસ્તક ખરેખર એક બૌદ્ધિક ભૂકંપ જેવું હતું.
ફિલોસોફી એન્ડ ધ મિરર ઓફ નેચર, પ્રકૃતિનું દર્પણ.
હા, એ પુસ્તકે એનાલિટિક પરંપરા સાથેનો એમનો છેડો ફાડી નાખ્યો અને એમને વ્યવહારવાદના એક નવા જ રસ્તે દોરી ગયો, નિયો પ્રેગ્મેટિઝમ તરફ.
એમની કારકિર્દી પણ પછી અલગ રસ્તે ગઈ. વેલ્સલી, પ્રિન્સ્ટન, વર્જિનિયા જેવી યુનિવર્સિટીઓ, પછી છેલ્લે સ્ટેન્ફર્ડમાં જોડાયા. પણ ફિલોસોફીના પ્રોફેસર તરીકે નહીં.
હા, એ તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર બન્યા. અને આ પગલું બહુ સૂચક હતું.
કઈ રીતે?
એ દર્શાવતું હતું કે રોટી હવે માનતા હતા કે લોકોને નૈતિક રીતે જગાડવા, સમાજમાં સહાનુભૂતિ વધારવા માટે ફિલોસોફિકલ તર્ક કરતા સાહિત્ય, કવિતા, નવલકથાઓ વધુ અસરકારક છે, કારણ કે વાર્તાઓ સીધી આપણા દિલને સ્પર્શે છે.
વાહ, આ એક મોટો વિચાર છે. ચાલો હવે એમના મુખ્ય વિચારોને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. તમે કહ્યું નિયો પ્રેગ્મેટિઝમ, એ શું છે બરાબર?
જો, જૂના પ્રેગ્મેટિસ્ટની જેમ એમણે કહ્યું કે કોઈ વિચાર કે માન્યતા સાચી છે કે નહીં એનો આધાર વાસ્તવિકતા સાથેના એના મેળમાં નથી, પણ એના વ્યવહારિક પરિણામોમાં છે. એ આપણા માટે કામ કરે છે કે નહીં,
એટલે ઉપયોગીતા એ માપદંડ બન્યો.
હા, રોટી આને આગળ વધાર્યું. એમણે કહ્યું કે સત્ય કોઈ બહાર પડેલી વસ્તુ નથી જેને આપણે શોધી કાઢવાની છે. સત્ય એ છે જે આપણા સમાજમાં, આપણી વાતચીતમાં અમુક હેતુઓ માટે સ્વીકાર્ય બને છે, ઉપયોગી સાબિત થાય છે. એટલે સવાલ બદલાઈ ગયો. શું આ સાચું છે ને બદલે? શું આ રીતે વિચારવું, આ રીતે બોલવું આપણા માટે ફાયદાકારક છે?
આ તો પાયાનો ફેરફાર કહેવાય.
બિલકુલ. અને આની સાથે જોડાયેલો છે એમનો બીજો મુખ્ય વિચાર, એન્ટી ફાઉન્ડેશનલિઝમ.
એટલે કે જ્ઞાન માટે કોઈ પાક્કો અફર પાયો નથી. પણ જો પાયો જ નથી તો પછી આપણી માન્યતાઓ હવામાં નથી તરતી? વિજ્ઞાનનું શું, તર્કનું શું?
સારો સવાલ. રોટીનો જવાબ એ હતો કે પાયો નથી એનો મતલબ એ નથી કે જે ચાલે તે માની લેવાનું. આપણી માન્યતાઓ એકબીજા સાથે જોડાયેલી છે, એક મોટા ઝાડાની જેમ. આપણે કોઈ એક માન્યતાને સાચી ઠેરવીએ છીએ બીજી માન્યતાઓના આધારે, આપણા સમુદાયમાં પ્રચલિત ધોરણો અને પુરાવાના આધારે.
એટલે સમર્થન, જસ્ટિફિકેશન એ સમુદાયમાં થાય છે, કોઈ બાહ્ય વાસ્તવિકતા સામે નહીં.
બરાબર. જ્ઞાન એ એક સામાજિક પ્રક્રિયા છે. આપણે વિજ્ઞાન પર ભરોસો કરીએ છીએ કારણ કે એણે અત્યાર સુધી સમસ્યાઓ ઉકેલવામાં અને દુનિયાને સમજાવવામાં સૌથી વધુ સફળતા અપાવી છે. એ આપણું સૌથી ઉપયોગી ઓજાર છે, એટલા માટે નહીં કે એ અંતિમ સત્યનો અરીસો છે.
અને આ અરીસોવાળી વાત પર જ એમનો ત્રીજો મોટો હુમલો હતો, નહીં? પેલો ક્રિટિક ઓફ રિપ્રેઝન્ટેશનલિઝમ.
હા, આપણી સદીઓ જૂની માન્યતા કે આપણું મન અને આપણી ભાષા બહારની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે એક દર્પણની જેમ, રોલ્ટી કહે છે કે આ રૂપક જ ભ્રામક છે.
તો પછી ભાષા શું છે જો એ દર્પણ નથી તો?
ભાષા એક ટૂલબોક્સ છે, ઓજારોનો ડબ્બો. જેમ સુથાર પાસે જુદા જુદા કામ માટે હથોડી, કરવત, સ્ક્રૂડ્રાઈવર હોય છે, એમ આપણી પાસે જુદા જુદા હેતુઓ માટે, જુદા જુદા સંદર્ભો માટે જુદા જુદા શબ્દભંડોળ અને ભાષા રમતો હોય છે.
વિજ્ઞાનની ભાષા, કવિતાની ભાષા, નીતિશાસ્ત્રની ભાષા, બધી અલગ અલગ ઓજારો જેવી.
બરાબર. કોઈ એક ભાષા સાચી અને બીજી ખોટી એવું નથી. સવાલ એ છે કે કયું ઓજાર ક્યાં કામ માટે વધુ ઉપયોગી છે.
અને એક બીજો મહત્વનો ખ્યાલ હતો, પબ્લિક પ્રાઇવેટ સ્પ્લિટ, જાહેર અને ખાનગી જીવન વચ્ચેનો ભેદ.
હા, એમણે સૂચવ્યું કે આપણે આપણા જીવનના બે પાસાને અલગ રીતે જોવા જોઈએ. એક છે આપણું ખાનગી જીવન, જ્યાં આપણે આપણી જાતને ઘડીએ છીએ, આપણા શોખ, આપણી વ્યક્તિગત માન્યતાઓ, આપણું સ્વનિર્માણ કરીએ છીએ. અહીં આયરની એટલે કે વ્યંગ મહત્વનો છે, એ સમજ કે આપણી પોતાની માન્યતાઓ પણ અંતિમ નથી.
અને બીજું છે જાહેર જીવન, પબ્લિક સ્ફિયર.
હા, જ્યાં આપણે સમાજના બીજા સભ્યો સાથે કામ પાર પાડીએ છીએ. અહીં મુખ્ય ધ્યેય સોલિડેરિટી એટલે કે એકતા વધારવાનો અને ક્રૂરતા ઘટાડવાનો હોવો જોઈએ. અહીં એવી ભાષા વાપરવી જોઈએ જે બધાને સાથે લાવી શકે, ભલે આપણી ખાનગી માન્યતાઓ ગમે તે હોય.
એટલે ખાનગીમાં વ્યંગ અને જાહેરમાં એકતા,
કંઈ કેવું?
આ વિચારો એમના પુસ્તકોમાં વધુ સ્પષ્ટ થયા હશે. પેલું એમનું મુખ્ય પુસ્તક
ફિલોસોફી એન્ડ ધ મિરર ઓફ નેચર, એનો મુખ્ય સૂર શું હતો?
એનો મુખ્ય હુમલો પેલી દર્પણવાળી ધારણા પર જ હતો. રોલ્ટીએ દલીલ કરી કે આ રૂપકને કારણે જ ફિલોસોફી સદીઓથી ખોટા પ્રશ્નોમાં અટવાયેલી છે. સત્ય શું છે, જ્ઞાન કેવી રીતે શક્ય બને છે વગેરે. એમણે કહ્યું કે ફિલોસોફીએ આ બધું છોડીને સંસ્કૃતિના જુદા જુદા અવાજો વચ્ચે સંવાદ કરાવનારની એક થેરાપિસ્ટ જેવી ભૂમિકા ભજવવી જોઈએ.
અને આ પુસ્તકે જ એમને પ્રસિદ્ધિ અને કુખ્યાતિ બંને અપાવી.
બરાબર. પછી 1982માં આવ્યું કોન્સિક્વન્સીઝ ઓફ પ્રેગ્મેટિઝમ. એમાં એમણે વાત કરી કે જો આપણે વ્યવહારવાદ અપનાવીએ તો આપણી સંસ્કૃતિ કેવી દેખાય, એક પોસ્ટ ફિલોસોફિકલ કલ્ચર
જ્યાં ફિલોસોફી કેન્દ્રમાં ન હોય.
હા. પછી 1989માં કન્ટિન્જન્સી, આયર્ની એન્ડ સોલિડારિટી. આ કદાચ એમનું સૌથી પ્રભાવશાળી પુસ્તક. આમાં જ એમણે લિબરલ આયર્નિસ્ટનો ખ્યાલ આપ્યો.
પેલો નાગરિક જે ઉદારમતવાદી મૂલ્યોમાં માને છે પણ જાણે છે કે એની માન્યતાઓ પણ આખરી નથી.
બરાબર. જે પોતાની માન્યતાઓની આકસ્મિકતા સમજે છે, આયર્ની, પણ છતાં બીજાના દુઃખ પ્રત્યે સંવેદનશીલ છે અને સમાજમાં એકતા માટે કામ કરવા પ્રતિબદ્ધ છે.
અને છેલ્લે પેલું રાજકીય પુસ્તક અચીવિંગ આર કન્ટ્રી 1998.
હા, જેમાં એમણે અમેરિકન ડાબેરીઓની આકરી ટીકા કરી હતી કે તેઓ સૈદ્ધાંતિક ચર્ચાઓમાં ખોવાઈ ગયા છે અને સામાન્ય માણસના જીવનને સ્પર્શતા વ્યવહારિક રાજકીય મુદ્દાઓથી દૂર થઈ ગયા છે. આ પુસ્તક તો પછીથી ખૂબ ચર્ચામાં રહ્યું.
તો રોટીને બીજા ફિલસૂફાઓ જેમ કે પ્લેટો કે કાંટ એમની સરખામણીમાં ક્યાં મૂકી શકાય, એ કઈ રીતે જુદા પડે છે?
જુઓ, પ્લેટો અને કાંટ જેવા ફિલસૂફો સાર્વત્રિક શાશ્વત સત્યો અને નૈતિક નિયમો શોધી રહ્યા હતા જે તર્ક પર આધારિત હોય,
એક મજબૂત પાયો શોધી રહ્યા હતા.
હા, જ્યારે રોટી નીચે અને ડ્યુઈની જેમ આ પાયાના વિચારને જ નકારે છે. એમના મતે આપણા ખ્યાલો એ ઐતિહાસિક શોધ છે, ઓજારો છે જે બદલાતા રહે છે.
અને એમના સમકાલીન ઉત્તર આધુનિક વિચારકો જેમ કે ફૂકો કે ડેરીડા એમનાથી કઈ રીતે અલગ? એ લોકો પણ તો સત્યના દાવાઓને તોડતા હતા.
એ પણ તોડતા હતા, પણ રોટી એમનાથી એ રીતે જુદા પડે છે કે નિરપેક્ષ સત્યને નકાર્યા પછી પણ તેઓ પશ્ચિમી ઉદાર લોકશાહીના મૂલ્યો અને સંસ્થાઓ પ્રત્યે ખૂબ આશાવાદી અને પ્રતિબદ્ધ રહે છે. એ ક્રાંતિની વાત નથી કરતા, પણ ધીમા વ્યવહારિક સુધારાની વાત કરે છે.
એટલે એમનો અભિગમ વધુ અમેરિકન કહી શકાય?
હા, એમના પ્રેગ્મેટિઝમમાં એ દેખાય છે. એ કોઈ ભવ્ય ફિલોસોફિકલ સિસ્ટમ નથી બનાવતા, પણ ફિલોસોફિકલ સમસ્યાઓને બિનજરૂરી ગણીને એને વિખેરી નાખવાનો પ્રયાસ કરે છે. એટલે જ ક્યારેક એમને એન્ટી ફિલોસોફર પણ કહેવામાં આવે છે.
તો એમનો વારસો કેવો રહ્યો છે? આજે 21મી સદીમાં એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
એમનો વારસો બહુ જટિલ છે અને ખૂબ વિવાદાસ્પદ પણ. એક બાજુ ઘણા લોકો, ખાસ કરીને હ્યુમેનિટીઝમાં, એમને એક મુક્તિદાતા માને છે જેમણે ફિલોસોફીને બિનજરૂરી શૈક્ષણિક કચકચમાંથી બહાર કાઢી.
પણ બીજી બાજુ
ઘણા પરંપરાગત ફિલસૂફો માને છે કે એમણે સત્ય અને તર્કનો જ ઇનકાર કરી નાખ્યો, સાપેક્ષવાદ અને અતાર્કિકતા માટે દરવાજા ખોલી નાખ્યા, જાણે બધું જ વ્યક્તિગત મંતવ્ય બની ગયું.
આ મતભેદો એટલા ઊંડા હતા કે એને રોરટી વોર્સ પણ કહેવાયા હતા, નહીં?
હા, બિલકુલ. ફિલોસફી જગતમાં રીતસરનું યુદ્ધ જેવું હતું, પણ એમનો પ્રભાવ નકારી ન શકાય. એમણે પેલી એનાલિટિક અને કોન્ટિનેન્ટલ ફિલોસફી વચ્ચેની ખાઈ થોડી ઓછી કરી. સાહિત્ય, રાજકારણ, કાયદો બધામાં એમના વિચારોની અસર દેખાય છે.
અને પોસ્ટ ટ્રુથના આજના સમયમાં?
હા, આજે જ્યારે સત્ય શું છે, કોના પર વિશ્વાસ કરવો એ જ મોટો પ્રશ્ન છે, ત્યારે રોટીના વિચારો સત્યની સામાજિક પ્રકૃતિ, ભાષાનું મહત્ત્વ, નિષ્ણાતોની મર્યાદાઓ ફરીથી બહુ મહત્ત્વના બની ગયા છે. અને પેલું અચીવિંગ અવ કન્ટ્રી પુસ્તક, એની ચેતવણીઓ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે ઘણાને.
એમના કેટલાક ક્વોટ્સ પણ બહુ ચર્ચામાં રહ્યા છે. પેલું સૌથી ફેમસ કે કુખ્યાત, સત્ય એ છે જે તમારા સમકાલીનો તમને કહેવા દે છે. આ સાંભળીને તો એમ જ લાગે કે સત્ય એટલે બસ જે ચાલે.
હા, આ વાક્યની બહુ ખોટી રીતે રજૂઆત થઈ છે. એમનો કહેવાનો અર્થ એ નહોતો કે બહુમતી કહે એ સત્ય, પણ એ કે કોઈ વાત સાચી છે એવું આપણે ત્યારે સ્વીકારીએ છીએ જ્યારે આપણે એને આપણા સમાજમાં પ્રચલિત ધોરણો મુજબ યોગ્ય ઠેરવી શકીએ. સમર્થન, જસ્ટિફિકેશન, એ સામાજિક પ્રવૃત્તિ છે.
એટલે ગમે તેમ બોલવાની વાત નથી, પણ સાબિતીની પ્રક્રિયા સામાજિક છે એમ.
બરાબર. બીજું એક વાક્ય, સ્વતંત્રતાનું ધ્યાન રાખો, સત્ય પોતાનું ધ્યાન રાખશે.
આમાં એમનું ઉદાર મતવાદી ઝોક દેખાય છે.
ચોક્કસ, જો મુક્ત અને ખુલ્લી ચર્ચા હશે તો સારા અને ઉપયોગી વિચારો આપોઆપ તરી આવશે. આપણે સત્યના ચોકીદાર બનવાની જરૂર નથી, પણ મુક્ત સંવાદના માહોલના ચોકીદાર બનવાની જરૂર છે.
અને પેલું, દુનિયા બોલતી નથી, ફક્ત આપણે જ બોલીએ છીએ.
આ સીધું પેલી દર્પણવાળી વાતને નકારે છે. ભૌતિક જગત છે, પણ એ આપણને કશું કહેતું નથી. વૃક્ષ કે પથ્થર જેવા શબ્દો અને અર્થો આપણે આપીએ છીએ આપણી જરૂરિયાત મુજબ.
અને છેલ્લું કોટ, આપણે તર્ક અને ભાવના, વિચાર અને લાગણી વચ્ચેના પરંપરાગત ભેદથી આગળ વધવાની જરૂર છે.
હા, આ બતાવે છે કે તેઓ માનવ અનુભવને એક સમગ્ર તરીકે જોતા હતા. તર્ક અને ભાવના, વિચાર અને લાગણી બંને મહત્વના છે અને એકબીજા સાથે જોડાયેલા છે. એ જૂના દ્વંદ્વોને તોડવાની વાત કરે છે.
આપણે વિવાદોની વાત કરી તો પેલો સાપેક્ષવાદનો આરોપ સૌથી મોટો હતો. એમની ટીકાકારો શું કહેતા હતા, બરાબર?
ટીકાકારોનો મુખ્ય મુદ્દો એ હતો કે જો કોઈ નિરપેક્ષ સત્ય જ નથી તો પછી કોઈ પણ માન્યતાને બીજી કરતાં સારી કઈ રીતે કહેવી? ફાસીવાદને ખોટો કઈ રીતે કહેવો? શું બધું જ ચાલે?
અન્યાય સામે લડવાનો નૈતિક આધાર શું રહે?
રોલ્ટીનો જવાબ એ હતો કે આપણે ફાસીવાદને નકારી શકીએ છીએ, ઉદાર લોકશાહીને પસંદ કરી શકીએ છીએ, પણ એનું કારણ એ નથી કે લોકશાહી કોઈ બ્રહ્માંડીય સત્ય છે. કારણ એ છે કે આપણો ઇતિહાસ, આપણો અનુભવ, આપણી આશાઓ કહે છે કે આ વ્યવસ્થા વધુ સારી છે, ઓછી ક્રૂર છે. આપણી પ્રતિબદ્ધતા, આપણી એકતા, સોલિડેરિટી અને આપણા ઇતિહાસમાંથી આવે છે, કોઈ અમૂર્ત સિદ્ધાંતમાંથી નહીં.
બીજી ટીકાઓ પણ હતી, જેમ કે હેબરમાસે કહ્યું કે એમનો વિચાર એથનોસેન્ટ્રિક છે.
હા, હેબરમાસ જેવા ટીકાકારોએ કહ્યું કે રોટી પશ્ચિમી ઉદારમતવાદને કેન્દ્રમાં રાખીને વિચારે છે અને બીજા સમાજોની ટીકા કરવા કે પોતાની સંસ્કૃતિના અન્યાયને પડકારવા માટે કોઈ સાર્વત્રિક ધોરણ આપતા નથી. રોટી આ વાત અમુક અંશે સ્વીકારતા પણ હતા.
અને કેટલાક દાબેરીઓએ કહ્યું કે એમની લિબરલ આયરની રાજકીય રીતે નબળી છે.
હા, એમનું કહેવું હતું કે જો તમે તમારી માન્યતાઓ વિશે સતત આયરનિક રહો તો પછી અન્યાય સામે લડવા માટે જરૂરી જોશ ક્યાંથી આવે? એ સ્થિતિ નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે. અને અલબત્ત કેટલાક ફિલસૂફોએ તાર્કિક રીતે પણ પડકાર્યા, કહ્યું કે રોટીની વાત સ્વખંડનકારી છે.
આ બધી ગંભીર ચર્ચાઓ વચ્ચે એમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ છે, નહીં? પેલો ટ્રોસ્કીવાળો કિસ્સો.
હા, એ બહુ રસપ્રદ છે. એમના માતા પિતા લિયોન ટ્રોસ્કીના સમર્થક હતા અને જ્યારે સ્ટાલિને ટ્રોસ્કી પર આરોપો મૂક્યા ત્યારે એમના પરિવારે ટ્રોસ્કીના બચાવમાં મદદ કરી હતી. રોટીને યાદ હતું કે બાળપણમાં એમના ઘરમાં ટ્રોસ્કીના સાથીઓની સુરક્ષા માટે બોડીગાર્ડ રહેતા હતા.
ઓહો, આ અનુભવે તો નાનપણથી જ રાજકીય વિચારધારાઓની વાસ્તવિકતા બતાવી દીધી હશે.
ચોક્કસ. અને બીજો એક કિસ્સો એમના પોતાના સંઘર્ષનો છે. યુવાનીમાં એમને બે વસ્તુઓ ખૂબ ગમતી. એક તરફ જંગલી ઓર્કિડ ફૂલોનું સૌંદર્ય, જે એકદમ ખાનગી અનુભવ હતો.
અને બીજી તરફ
સામાજિક ન્યાય માટેની લડત, જે એક જાહેર પ્રતિબદ્ધતા હતી. આ ખાનગી સૌંદર્ય પ્રેમ અને જાહેર નૈતિક જવાબદારી વચ્ચે કેવી રીતે સંતુલન સાધવું એ એમના માટે મોટો પ્રશ્ન હતો. અને કદાચ આ જ અનુભવે પછી એમના જાહેર ખાનગીના ભેદવાળા વિચારને ઘડ્યો હોય.
અને એવું પણ કહેવાય છે કે તેઓ બીજાના વિચારોને ભલે પોતે સહમત ન હોય પણ બહુ સ્પષ્ટ અને નિષ્પક્ષ રીતે રજૂ કરી શકતા હતા.
હા, એ એમની મોટી ખૂબી હતી. એ બૌદ્ધિક રીતે ખૂબ પ્રમાણિક હતા.
તો અંતે રિચાર્ડ રોલ્ટી એક એવા વિચારક હતા જેમણે આપણને ફિલોસોફી શું છે, સત્ય શું છે, આપણે કેવી રીતે જીવવું જોઈએ એ બધા વિશે નવેસરથી વિચારવા મજબૂર કર્યા.
ચોક્કસ. એમનું મુખ્ય પ્રદાન કદાચ એ છે કે એમણે ફિલસૂફીને આકાશમાંથી જમીન પર ઉતારી. અમૂર્ત સત્યોની શોધને બદલે એમણે આપણું ધ્યાન માનવ જીવનની નક્કર સમસ્યાઓ તરફ દોર્યો. ક્રૂરતા ઘટાડવી, એકતા વધારવી, વધુ સારી વાતચીત કરવી.
એમનો સંદેશ હતો કે ફિલોસોફી એ કોઈ અલગ દુનિયાની વસ્તુ નથી, પણ આપણી રોજબરોજની વાતચીત અને જીવનનો જ એક ભાગ છે.
હા, અને એ વાતચીતનો હેતુ વધુ ઉપયોગી, વધુ આશાસ્પદ અને વધુ રસપ્રદ રીતે જીવવાનો રસ્તો શોધવાનો છે. મોટા કોયડા ઉકેલવાને બદલે ચાલો સાથે મળીને વધુ સારું જીવન બનાવીએ.
અને મને લાગે છે કે રોટીનો આ પડકાર, ખાસ કરીને આજના જમાનામાં જ્યાં સત્યના નામે સમાજ વહેંચાઈ રહ્યો છે, વધુ પ્રસ્તુત છે. પેલી આયરની કે આપણી માન્યતાઓ પણ આખરી નથી, અને સોલિડેરિટી કે આપણે સાથે મળીને કામ કરવું પડશે. આ બે વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું એ પ્રશ્ન રોટી આપણા માટે છોડી ગયા છે, જેના પર વિચારવું જરૂરી છે.
બરાબર કહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.